સારંગપુરનું ત્રીજું વચનામૃત સંવત 1877ના શ્રાવણવદી સાતમને દિવસ સાંજને સમય શ્રીજી મહારાજ ગામ સારંગપુર મધ્યે જીવા ખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેતપાદ મસ્તકે બાંધી હતી અને કારા છેડાનો ખેસ ઓઢ્યો હતો અને દોરો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યું છે, હે મહારાજ, એક ભક્ત તો નાના પ્રકારની પૂજા સામગ્રી લઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે અને એક ભક્ત તો નાના પ્રકારની માનસિક ઉપચારે કરીને ભગવાનની માનસિક પૂજા કરે છે, એ બે ભક્તમાં શ્રેષ્ઠ તે કોણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જો ભગવાનને વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદગદ કંઠ થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે જ ભગવાનની માનસી પૂજા કરે છે તો એ બે શ્રેષ્ઠ છે, અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્ર અને ગદગદ કંઠ થયા વિના કેવળ શુષ્ક મને કરીને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે તોય ન્યૂન છે અને માનસી પૂજા કરે છે તોય ન્યૂન છે. ત્યારે સોમલે ખાચરે પૂછ્યું છે, એવી રીતે પ્રેમમગ્ન થઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરતો હોય અથવા માનસી પૂજા કરતો હોય તે ભક્ત કઈ લક્ષણે કરીને ઓળખાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની પૂજા સેવાને વિશે તથા કથા વાર્તા કીર્તનને વિશે અતિશય શ્રદ્ધા હોય તથા ભગવાનનું અતિશય મહાત્મય સમજતો હોય અને એ બેવાના દિવસે દિવસે નવાને નવા જ રહેતા હોય પણ ક્યારેય ગૌણ ન પડે, જેમ મુક્તાનંદ સ્વામીને અમે પ્રથમ લોજપુરમાં દીઠા હતા અને જેવી શ્રદ્ધા અને ભગવાનનું મહાત્મય હતું તેવું ને તેવું જ આજ દિવસ સુધી નવને નવું છે પણ ગૌણ પડ્યું નથી. એવે લક્ષણે કરીને તે ભક્તને ઓળખવો અને એવી રીતે મહાત્માને શ્રદ્ધા વિનાના સર્વે યાદવ શ્રીકૃષ્ણ ભગવાન ભેરા જ રહેતા અને જેમ રાજાની સેવા ચાકરી કરે એમ સેવા ચાકરી કરતા તો પણ તેનું કોઈ નામ જણાતું નથી અને તે ભક્ત પણ કહેવાયા નથી. અને ઉદ્ધવજી, જો શ્રીકૃષ્ણ ભગવાનની શ્રદ્ધા મહાત્માએ સહિત સેવા ચાકરી કરતા તો તે પરમ ભાગવત કહેવાય અને તેની શાસ્ત્રમાં તથા લોકમાં અતિશય પ્રસિદ્ધિ છે. પછી નિર્વિકાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, શ્રવણ મનન નિધિધ્યાસ અને સાક્ષાત્કાર તે કેને કહેવાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રોત્રે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરીને વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે અને જેટલી વાર્તા ગ્રહણ કરવા યોગ્ય હોય તેટલીનું ગ્રહણ કરે તેને મનન કહીએ અને જે વાર્તા નિશ્ચય કરીને મનને વિશે ગ્રહણ કરી હોય તેને રાત દિવસ સંભાળવાનો જે અધ્યાસ રાખવો તેને નિધિધ્યાસ કહીએ અને તે વાર્તા જેવી હોય તેવીને તેવી જ ચિંતવન કર્યા વિના પણ સર્વે મૂર્તિમાનની પેઠે ઈદમ સાંભળી આવે તેને સાક્ષાત્કાર કહીએ અને જો એવી રીતે આત્માના સ્વરૂપનું શ્રવણ આદિ કર્યું હોય તો આત્મા સ્વરૂપનો એવી રીતે સાક્ષાત્કાર થાય અને જો ભગવાનનો એવી રીતે શ્રવણ મનન નિધિધ્યાસ કર્યો હોય તો ભગવાનનો એવી રીતે સાક્ષાત્કાર થાય છે. પણ મનને અને નિધિધ્યાસ એ બે કર્યા વિના કેવળ શ્રવણે કરીને સાક્ષાત્કાર થતો નથી અને જો ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને તેનું મનન અને નિધિધ્યાસ તે ન કર્યો હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ તે સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય અને તે દર્શન તો કેવળ શ્રવણ માત્ર સરખું કહેવાય. અને જેણે ભગવાનના અંગ અંગનું દર્શન કરીને પછી તે અંગ અંગનું મનન ને નિધિધ્યાસ તે કર્યો હશે તો તે અંગ આજ સહેજે સાંભળી આવતું હશે. અને જે અંગનું દર્શન માત્ર જ થયું હશે તો તે અંગને સંભાળતો હશે તો પણ નહીં સાંભળતું હોય. અને કેટલાક હરિભક્ત કહે છે જે અમે તો મહારાજની મૂર્તિને ધ્યાનમાં બેસીને ઘણાય સંભાળીએ છીએ તો પણ એકે અંગ ધાર્યામાં નથી આવતું, તો સમગ્ર મૂર્તિ તો ક્યાંથી આવે? તેનું પણ એ જ કારણ છે જે ભગવાનની મૂર્તિના દર્શન માત્ર કરે છે પણ નિધિ ધ્યાસ નથી કરતો. માટે કેમ ધાર્યામાં આવે? કાં જે માયિક પદાર્થ છે તે પણ કેવળ દ્રષ્ટિ માત્ર દેખ્યું હોય અને કેવળ શ્રવણ માત્ર સાંભળ્યું હોય અને તેને જો મનમાં સંભાળી ન રાખ્યું હોય તો તે વિસરી જાય છે. તો જે અમાયિક દિવ્ય એવું જે ભગવાનનું સ્વરૂપ તે તો મનન અને નિધિધ્યાસ કર્યા વિના ક્યાંથી સાંભળે? માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જો તેનું મનન અને નિધિધ્યાસ નિરંતર કર્યા કરે તો તેને સાક્ષાત્કાર થાય, નહીં તો આખી ઉંમર દર્શન શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહીં. ઇતિ વચનામૃત 3 અને 81 મુ શ્રી કૃષ્ણ અર્પણ નમો અસ્તુ તે.